તારીખ 24/5/1997 ડાયરીના બોલ નંબર 623 631 અને 633 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71.
ઉદ્ગોળ વિષયોમાં જ્યાં સુધી તીવ્ર રાગરસ છે ત્યાં સુધી તત્વજ્ઞાન થઈ શકે નહીં, એટલે તત્વજ્ઞાનની અસર આવી શકે નહીં. તત્વજ્ઞાન છે એ આત્મરસને ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે. ઉદ્ગળ રસ અને આત્મરસ વિરુદ્ધ રસ છે. એક જળ રસ છે જળનો, એક ચૈતન્ય રસ છે ચૈતન્યનો. જળનો રસ ચૈતન્યના રસને મારે, ચૈતન્યનો રસ જળના રસને મારે, એકબીજાનો નિયમ છે સામસામે. એટલે જ્યાં સુધી તીવ્ર રસ છે પૂર્વ વિષયોમાં ત્યાં સુધી તત્વજ્ઞાનની અસર થઈ શકે નહીં, કેમ કે ત્યાં દર્શનમોહનું પ્રાબલ્ય વર્તે છે અને એ રસ દર્શનમોહની પ્રબળતાને પણ સૂચવે છે. કેમ કે ક્યારે રસ છે કે એની પાછળ એનું ઈષ્ટ અનિષ્ટ પણ કલ્પ્યું છે ત્યારે. તેવો દ્રઢ અથવા તીવ્ર રાગરસ તોડવા નિજ દોષ દર્શન અનિવાર્ય છે. એવા રસને તોડવા માટે પોતાના દોષનું નિષ્પક્ષપણે અપક્ષપાતપણે અવલોકન કરવું એ અનિવાર્ય છે. જો તોડવો હોય તો તોડવા માટે તે અનિવાર્ય છે પ્રક્રિયા. તે વિના આ મહાવિપરીત સ્વભાવને આવરણ કરનારો ભાવ આડો આવીને ઉભો રહે છે. શું છે કે વિપરીત છે, ઘણો વિપરીત છે અને સ્વભાવને આવરણ કરનારો છે. તેથી તે સ્વભાવ દર્શન થવા દેતો નથી. જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ પ્રગટ હોવા છતાં કેમ દેખાતો નથી? કે દેખનારને આવરણ છે આડું, એટલે દેખાતો નથી. તરણાવ છે ડુંગર જેવું છે, પ્રગટ સ્વભાવ પણ દેખાતો નથી. તેથી રાગ રસ ને દૂર કરવા માટે સ્વદોષ નું અવલોકન તે અમોઘ ઉપાય છે. નિષ્ફળ ન જાય એવો ઉપાય છે, અમુક ઉપાય છે એટલે નિષ્ફળ ન જાય એવો ઉપાય છે.
ભાવ ચાલતા હોય એ વખતે
એમાં શું કેટલો રસ આવ્યો એનું અવલોકન થવું જોઈએ, શું અભિપ્રાયથી એમ થયું એ પણ અવલોકન કરવું જોઈએ. આ બે તો મુખ્ય પાસા છે. અને રસને અવલોકન કરે એટલે રસ તૂટે છે. રસનું અવલોકન થાય એટલે રસ તૂટ્યા વગર તો મુખ્ય કામ તો એ જ કરવાનું છે. પછી એના મૂળ સુધી જવું એટલે અભિપ્રાય સુધી જવું. એટલું અવલોકન ચાલુ થાય તો પછી બીજા અનેક પાસાઓ છે અવલોકનથી લાભ થવાના, એ બધા પણ ચાલુ થાય છે અને બીજા પણ લાભ થાય છે. અવલોકનનો જે ઉપાય છે એ તો બહુ સારો ઉપાય છે. દરિદ્રી ને ધનવાન ની સંપત્તિ જોવા મળે કે સ્પર્શ કરવા મળે તો તેથી એને કઈ પ્રાપ્તિ થઈ જતી નથી.
બરાબર
હાથમાં આપે જરા કબાટમાં મૂકી દો ભાઈ આટલા મુનોટો ના બંડા પ્રાપ્તિ થઈ ગઈ ગણાય કે નહીં. પૂતગોળની યાચના વાળા દરિદ્ર પરિણામ જે છે એવા દરિદ્ર પરિણામી જીવને આત્માનું શ્રમણ મનન થી પણ આત્માની પ્રાપ્તિ થતી નથી. શ્રમણ મનન કરે પણ સામે એને દરિદ્રતા છે, સુખની યાચના ઉભી છે ત્યાં, તો એથી કઈ શ્રમણ મનન થી લાભ થતો નથી. કેમ કે તો અનુભવ થવો જોઈએ. આત્મા તો અનુભવ નો વિષય છે. અનુભવ થાય તો એનો લાભ થાય, સાંભળવાથી લાભ નો થાય. અપેક્ષા વૃત્તિ એટલું દુઃખ છે. પર બાજુ પરિણામ ખેંચાય ને આકુરતા તો થાય. આત્માની શક્તિ ગુણ ને ઘાત કરે એટલે શક્તિ ને ઘાત કરે એટલે શક્તિ તો આવે છે. મહાપુરુષો નું જીવન ચરિત્ર જોતા તે એમ પ્રતિબોધે છે કે નિરંતર ઉદયમાન એવો કર્મ પ્રસંગ તે નવા પ્રતિબંધ નો હેતુ અનંત કાળ થી થતો આવ્યો છે. ત્યાં પોતાની પૂરી શક્તિ થી જાગ્રત રહેવા યોગ્ય છે, અર્થાત અજાગ્રત પણ રહેવા યોગ્ય નથી. તેમ પ્રકાશીને અનંત આત્માર્થ પ્રતિબોધ્યો છે. શું વાત લીધી છે કે જે પુરાણો ની અંદર મહાત્માઓનું, મહાન પુરુષોનું, પુરાણ પુરુષોનું જે જીવન ચરિત્ર આવે છે એ બોધ દેવા માટે વિષય છે. એ લોકોને પણ અનેક પ્રકારના કર્મના ઉદયો આવ્યા, એ કર્મ પ્રસંગોમાં એ નવીન બંધ ન થાય એવી રીતે પ્રવર્ત્યા. કેમ કે જીવને તો કર્મ પ્રસંગ થી જ નવો બંધ થાય છે. જૂના કર્મ નો ઉદય આવે છે ને એ વખતે પોતે રાગદ્વેષમાં પડીને નવો કર્મ બાંધે છે. એટલે ઉદય કાળે પોતાની પૂરી શક્તિથી, કેવી રીતે પોતાની પૂરી તાકાતથી, પૂરી શક્તિથી અથવા પૂરા પુરુષાર્થથી જાગ્રત રહેવા યોગ્ય છે. એમ કહીને અનંત આત્માર્થ પ્રતિબોધો છે એવું જે જીવન ચરિત્ર બતાવીને આત્માર્થને, આત્માર્થનો બોધ આપ્યો છે. જાગ્રત રહેવું એટલે કે પોતે આત્મા છે, કર્મ પ્રસંગના નાટકનું ખરેખર પાત્ર નથી. કર્મ પ્રસંગ નું જે નાટક છે એનું ખરેખર પાત્ર નથી, પોતે એક આત્મા છે એમ જાગ્રત રહેવું જોઈએ. નહીતર માની લઈએ તો થઈ રહ્યું, પછી તથા પ્રકારનો રાગ કે દ્વેષ થયા વિના રહે નહીં. તેથી પૂર્વ પ્રારબ્ધ એવો જે કર્મ પ્રસંગ પ્રાપ્ત થાય છે અને ધારાવાહી ચાલો જ આવે છે, દરેકને આઠે કર્મ નો ઉદય બધા જ સંસારી જીવોને નિયમથી હોય છે. એ ઉદય પ્રાપ્ત થાય છે તે પ્રત્યે જાગ્રત ઉપયોગે ઉદાસીન પણ રહેવું ઘટે છે. શું થાય, જાગૃતિથી શું આવે, ઉદાસીનતા આવે, નિત્ર અપેક્ષા આવે. અપેક્ષા ને ઉપેક્ષા બે માંથી એક તો હોય ને હોય, ઉદાસીનતા છે તે ઉપેક્ષા છે. ઉપેક્ષા ન રહીએ તો અપેક્ષા આવ્યા વગર રહીએ નહીં, જાગ્રત હોય તો અપેક્ષા છૂટીને ઉપેક્ષા આવે. નહી તો આત્માર્થ ને હાનિ થતા વાર લાગે નહી. જો ઉપેક્ષા કે ઉદાસીનતા ન રહે તો અપેક્ષા વૃત્તિ થી પોતાનું અહિત થયા વિના રહે નહીં. મહાપુરુષાર્થ વડે જે પરાક્રમી છે તેવા પુરુષાર્થ મૂર્તિ ધર્માત્માઓ પણ જ્યાં જ્યાં એટલે ઉદયમાં આત્મદશા સંભાળી સંભાળીને અંતરમાં અત્યંત સાવધાન રહીને જ્યાં ચાલ્યા છે ત્યાં એટલે તેવા ઉદયમાં મુમુક્ષુ જીવે પ્રવર્તતા કેટલું વિશેષ સંભાળવું ચેતવું જોઈએ તે વારંવાર પ્રસંગે પ્રસંગે વિચારવા યોગ્ય છે. શું કહે છે કે જેને તો જાગૃતિ સહજ છે તો પણ જે બેદરકાર રહેતા નથી ઉદય પ્રસંગની અંદર સંભાળીને ચાલે છે સાવધાન રહે છે તો એવા ઉદય પ્રસંગમાં મુમુક્ષુએ અજાગ્રત દશામાં રહેવું એ તો કઈ પાલવે એવી વાત નથી. આપણે એમ છે કે ભાઈ પૈસા વાળા છે તો ખર્ચ નથી કરતા તો આપણે ક્યાં ખર્ચ કરવાનો સવાલ ઉભો થાય. આપણું તો ગજુ છે જ નહીં, મુમુક્ષુનું તો ઘણી જરૂર છે જાગૃતિની. એ વારંવાર પ્રસંગે પ્રસંગે એટલે બધા ઉદયમાં વિચારવા યોગ્ય છે. એ જાગૃતિનો વિષય લીધો છે આ બોલમાં. મહાપુરુષના જીવન ચરિત્રના નિમિત્તે તેમની જાગૃતિનું અવલોકન કરીને પોતામાં જાગૃતિ લાવવી જોઈએ એ તાત્પર્ય છે.
કૃપાળુને એક પત્રમાં આવે છે જનક મહારાજાને દાખલે એના ગુરુનું એટલે આવા આવા માયાના કોઈ દુરંત પ્રસંગોમાં એના ગુરુ અષ્ટાવક્રનું ઉલ્લંઘન લઈને માયાને સુખે કરીને ધરતા હતા. પછી લીધું છે કે મહાપુરુષના અવલંબનની બળવત્તરતા જ કોઈ એવી છે.
હા બરાબર, સાવ સાચી વાત છે. એ સુભાષભાઈને ન લખ્યું જી રામના વનવાસ 14 વર્ષના વનવાસનો એક દિવસ પણ નથી અને પાંડવોના ઉપસર્ગનો એક ઘડી પણ નથી અને ગોત્સુકુમારના ધ્યાનની એક પળ પણ નથી. એટલી પ્રતિકૂળતા આપણે નથી તો પછી આપણે રોગ નકામું છે ને એમ કે છે. ઉદયને કારણે રોવે એ તો કોઈ દિવસ પુરુષાર્થ ન કરી શકે. એમ થઈ જાય ત્યારે શું કરવું? મહાપુરુષોના જીવન ચરિત્રને યાદ કરવા, અવલંબન લેવું. એમ લાગે કે હું હારી જઈશ એટલા હાથે પુરુષાર્થ કરતા હું હારી જઈશ એવું જો લાગે તો એને મહાપુરુષોના ચરિત્રનું અવલંબન લઈ લેવું જોઈએ. વખતે કથાનું યોગ એ વખતે એને મદદગાર થાય છે. એવું બને છે કે દ્રવ્યાનું યોગનો વિચાર ફેલ જતો હોય, હું ભિન્ન છું એમ તો સત્પુરુષોએ કેવી રીતે ભિન્નતા કરી ક્યાંથી ઉપાડવું જોઈએ? કોઈ વાર એવી દશા હોય છે દ્રવ્યાનું યોગ બહુ પાવરફુલ વાત છે છતાં પણ પોતાની દશા એવી હીણી હોય ત્યારે એને કથાનું યોગ પણ આધાર લેવો પડે, અવલંબન લેવું પડે. માર્ગદર્શન મેળવવું જોઈએ.
કૃપાળુદેવે ઓલા પત્ર 819માં
મહાપુરુષ ના ચરિત્ર જુદા જુદા પ્રકારની જીવની અવસ્થા જયારે અનેક પ્રકારની થાય છે. એવી રીતે પરિણામની યોગ્યતા પણ જુદી જુદી હીણી જુદા જુદા પ્રકારે હીણી થાય છે, તો એની દવા બધી છે. બધા રોગની એમાં દવા છે, અનેક પ્રકારના રોગ છે જીવની અવસ્થામાં, એ બધા પ્રકારના રોગની દવા છે.
પોતાનો એટલો પ્રયોજનનો દ્રષ્ટિકોણ તો એ લાગુ કરી શકે.
પ્રયોજનનો દૃષ્ટિકોણ હોય તો એ ગોતી લે. અત્યારે મને આમ થાય છે તો મારે શું કરવું? છેવટે સત્સંગથી પણ મેળવી લે. જેને પ્રયોજન સાધવું છે અને તાલાવેલી લાગી છે એનું કામ ફટાફટ થવા મળે. પોતામાં પૂર્ણતા જોઈને જો સમસ્ત પદાર્થની તૃષ્ણાનો અભાવ કરે છે, પોતાની પૂર્ણતા જોઈને જે સમસ્ત પદાર્થની તૃષ્ણાનો અભાવ કરે છે તેને ભય અને ચિંતા સંબંધિત કોઈ દુઃખ થતું નથી. ભય તો કોને થાય છે? મમત્વ છે ત્યાં ભય છે. જેના ઉપર મમત્વ છે એવું શરીરથી માંડીને કોઈ પણ સંયોગ એમાં આમ થઈ જશે ને તેમ થઈ જશે તો આ ભય ઉભો કરે છે. પોતે પૂર્ણ છે, કોઈની જરૂર નથી. પોતાની પૂર્ણતા આગળ કોઈની જરૂર નથી, એટલે તૃષ્ણાનો સવાલ નથી ઉભો થતો. જ્યાં તૃષ્ણા નથી ત્યાં ભય પણ નથી. ભય પણ નથી અને ચિંતા પણ નથી. અને ભય અને ચિંતા નથી તો એને લઈને થતું દુઃખ પણ નથી. જેને ભય અને ચિંતા નથી તે પુરુષને આત્મસ્થિરતા થઈ શકે છે. આત્મામાં ઉપયોગ કોનો સ્થિર થાય? જે ભયાન્વિત હોય એનો થાય નહીં, જે ચિંતિત હોય એનો થાય નહીં. કેમ કે એનો ઉપયોગ તો ત્યાં લાગ્યો રહેવાનો, એનો ઉપયોગ તો ત્યાં ને ત્યાં લાગેલો જ રહેવાનો. એ ઉપયોગ આત્મામાં આવે નહીં, સ્થિર થાય નહીં. આત્મા બાજુ વળી જ શકે નહીં ને પછી સ્થિર થવાનો પ્રશ્ન તો પછી ન થાય. ભયને લઈને ચિંતા થાય,
બાકી ચિંતા હોય છે નહીં. ભય હોય તો જ હોય,
ભય હોય એને ચિંતા નથી. અથવા તૃષ્ણા હોય ને પણ ચિંતા હોય, પદાર્થ પ્રાપ્ત કરવાની ચિંતા હોય છે, એટલે તૃષ્ણાને મુકવાતી લીધી છે. કે તમે તૃષ્ણા છે તો ચિંતા પણ થશે અને ભય પણ થશે, બે થશે. તૃષ્ણા છે એનો અર્થ શું છે? કે તે તારી પરિપૂર્ણતાનો અસ્વીકાર કર્યો છે, સ્વીકાર કર્યો નથી, તો તને તૃષ્ણા હોય. નહીં તો તૃષ્ણાને ક્યાં સવાલ ઉભો થાય? આત્મા તો પરિપૂર્ણ છે, એને શું શેની જરૂર પડે? કોઈની જરૂર પડે નહીં. એવું છે. જ્યાં અભિલાષા થઈ, તૃષ્ણા થઈ, અભિલાષા થઈ, ત્યાં ચિંતા ઊભી થઈ ને ભય પણ ઊભો થવાનો જ નિયમ છે. કોઈ એમ કે કે ભાઈ અમને ભય થાય છે, એમ કહે કે અમને ભય થાય છે, ચિંતા થાય છે. એની પાસે અભિપ્રાય શું છે? કઈ ને કઈ અભિલાષા ને અપેક્ષા ને તૃષ્ણા છે છે ને છે. આ બધું મૂળ ત્યાં જાય છે. એ ભાઈ કી વાત ચલી. જેને ભય ને ચિંતા નથી તે પુરુષને આત્મસ્થિરતા થઈ શકે છે, એનો ઉપયોગ નિવૃત્ત થઈ ગયો છે. મારે કોઈ ભય નથી, મારે કોઈ ચિંતા નથી, એ સ્વરૂપમાં જામી શકે છે, બીજાને થઈ શકે. વો દેખના ચાહીએ કે જી શરીર કા મુજે ભય લગતા હૈ, શરીર કા લગતા હૈ ને, મેં શરીર વાલી હું, ઉસમે ભય લગતા હૈ ને, તો વો વો ઉસકા મમત્વ છોડને કા હૈ. મેં તો આત્મા હું, પર આત્મા કો કોઈ છૂ સકતા નહીં હૈ, કોઈ બાધા કર સકતા નહીં હૈ. બાત ખતમ. મેં આત્મા હું, એસા લેના પ્રયોગ મેં, એસા લેના. કોણ સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે? આ પ્રશ્ન ઉઠાવો કે જેને ભય અને ચિંતા ન હોય તે નિષ્ફિકર હોય. બહાર પરિસ્થિતિ ગમી હોય, અંદરમાં નિષ્ફિકર થઈ જવું. ભય ચિંતા છે. અહીંયા તો પર્ટિક્યુલર પોઈન્ટ શું ચાલે છે કે ઉપયોગ ભય અને ચિંતા વાળાનો સ્વરૂપમાં ના આવી શકે. ભય અને ચિંતા કોને હોય? કે તૃષ્ણા અને અભિલાષા હોય એને હોય. તૃષ્ણા અને અભિલાષા છે એ શું સૂચવે છે? કે પોતાના પરિપૂર્ણ સ્વરૂપનો અસ્વીકાર સૂચવે છે, એમ લિંક લેવી છે. બાકી તો પરલક્ષ વાળાને પણ સ્વરૂપમાં તો આવે જ નહીં. એ તો સ્વલક્ષ પૂર્વક આગળ વીધો હોય પછી સ્વરૂપમાં સ્થિર થવાની વાત છે. અને પરલક્ષ છે એમાં કુતૂહલ વૃત્તિ છે અને પરની કરતા બુદ્ધિ છે. કરતા બુદ્ધિ એમાં કામ કરે છે. કરતા કર્મ પણ આનું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. પરલક્ષ્મણ
થઈ
થઈ શકતું જ નથી. પછી ક્યાં છે અનંત કાળમાં અનંત પ્રકાર આવી ગયા. નાનું જીવડું થઈને રેલવેના પાટા નીચે ચેપાઈ ગયો. આત્માના એક પ્રદેશની પૈડું કે પાટો અડ્યો નથી, શરીર કાગળ જેવું થઈ ગયું ચેપાઈને. એવો પાતળો કાગળ હોય એવો આત્મા છટકી ગયો અહીંયાથી. આત્માને અડી ન શકે એ પડ્યો ને પાતા વચ્ચેની ભીસ આત્મા ને અડી ન શકે. અખંડપણે વિદ્યમાન અત્યારે છે, ખોડખાપણ વગર આવું સ્વરૂપ છે. કોઈ પકડવા માંગે તો હાથમાં ન આવે એવું સ્વરૂપ છે. પકડવા માંગે તો હાથમાં જ ન આવે એવું સ્વરૂપ. પોતાને ને પોતે પોતાને ક્યાં ગ્રહણ કરે છે? આ તો બીજા એ મને ગ્રહણ કરી લીધો એમ લે છે સીધો. મને બીજા એ પકડ્યો, મને બીજા એ પકડ્યો, છેવટે કઈ નહીં તો કઈ તમાકુ એ પકડ્યો, ચાના પ્યાલા એ મને પકડ્યો. એવું છે જેને ભય અને ચિંતા નથી તે પુરુષને આત્મસ્થિરતા થઈ શકે છે, અને તે પુરુષ શાંત ચિત્ત વાળો થઈ શોભે છે. એની શોભા છે એની ચિત્તની શાંતતા, પરિણમનની શાંતતા એ જીવની શોભા છે.
હે,
લખ્યું છે તેની શાંતતા જોઈ, એ જ લખ્યું છે તેની શાંતતા જોઈ જોનાર પણ ચિત્ત પ્રસન્નતાને પામે છે. એટલું જ નહીં, જે વિપત્તિના પ્રસંગો છે તેમાં દુઃખ ઉત્પન્ન થવાને બદલે તે પ્રસંગો પરમાર્થ લાભ થવામાં નિમિત્ત પડે થઈ પડે. આવી વાત બને છે. જે આપત્તિના ને વિપત્તિના પ્રસંગો છે એમાં દુઃખ થવાને બદલે ઉલટું પારમાર્થિક લાભ થવાનો નિમિત્ત થાય. પ્રસંગ જેને કરડે એને ઝેર ચડતું નથી. ગુરુદેવ કહેતા તું બહુ વિરોધ કરીને જેમ તેમ બોલે ને જેમ તેમ લખે પ્રકાર તો હોય જ ને, ભલે પૂન ઘણું નહીં આવ્યા પણ પ્રકાર તો બધા થાય. અરે ભગવાન એમ કે, અરે પ્રભુ તમે શું છો, અમારો કોઈ વિરોધ કરતા નથી. આ તો બિચારા પોતે પોતાના આત્માનો વિરોધ કરે છે. અમારો કોઈ વિરોધ કરતા નથી, એના આત્માને નુકસાન કરે છે, એના આત્માનો વિરોધ આમ કરીને એના આત્માને નુકસાન કરે છે, એના આત્માનો એ વિરોધ પોતે કરે છે. અમારો વિરોધ કોઈ કરતા નથી, કોઈ કરી શકતા નથી, એમ કે અમે જોઈ શકતા નથી, જો જોવે છે અમે છે નહીં, અમે છીએ નહીં. અમારા રૂપી સ્વરૂપને જોઈ શકતા નથી ને અમારું જે પરિણમનને અમારી યોગ્યતા છે એને બિચારા જોઈ શકતા નથી. પરિણમનની યોગ્યતા જોવો તો માથું નમી જાય. બિચારા જોઈ શકતા નથી ત્યારે એવું કરે છે, તો એના આત્માને પોતે દુઃખી કરીને પોતે પોતાનો વિરોધ કરે છે. આવી રીતે વિપત્તિના પ્રસંગો અલૌકિક લાભનું કારણ થાય એવા માર્ગનું મૂલ્ય શેના વડે થઈ શકે? પુરુષાર્થ વધારે એવું પડે, જયારે પ્રતિકૂળતા આવે ત્યારે પુરુષાર્થ વધારે એવું પડે, તો વધારે લાભ થાય કે ન થાય? સીધી વાત છે. વિશેષ જાગૃતિ આવે, યોગ્યતા માનને તો એમ જ થાય. શું
તકને જવાનું છે? તક મળી અને જવાનું છે.
મોટરમાં હેન્ડલ પકડીને બેઠા છો, હવે ગાડી ભડાક લઈએ ત્યાં હેન્ડલ ટાઈટ થઈ જાય, હાથ મુઠ્ઠી ટાઈટ થઈ જાય છે, નથી થઈ જાય કેમ કીધું? સહજ એમ જ છે, એવું જ છે કે યોગ્યતાવાન જીવને પ્રતિકૂળ પ્રસંગે વિશેષ લાભનું કારણ થાય. આવો માર્ગ છે, એનું મૂલ્યાંકન બીજી કોઈ રીતે થઈ શકે એવું નથી. શેનાથી એનું મૂલ્ય કરવું? કોઈ જગતમાં એવો વસ્તુ નથી કે એનાથી એનું મૂલ્ય થઈ શકે.
સનાતન દિગંબર.